તારીખ 30/4/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 687 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 373 મૂળ કેસેટમાં હમિંગ છે.
સર્વ પ્રકારે જેને ઉપરના પેરેગ્રાફમાં જે પ્રશ્નો ઉઠાવ્યા છે એ પ્રશ્નોના ઉત્તર રૂપે બે દિવસથી વિષય ચાલે છે. સંક્ષેપમાં જે થોડું લઈ લઈએ, એમને પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે જ્ઞાની પુરુષ કોઈ પ્રારબ્ધ યોગથી પરિગ્રહ સંયોગ આદિમાં વર્તતા દેખાતા હોય અને જેમ ઈચ્છક પુરુષ પ્રવૃત્તિ કરે, એટલે ઈચ્છક પુરુષ એટલે જગતમાં ઈચ્છાવાન પરિગ્રહની ઈચ્છાથી સંયોગો પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જેમ સામાન્ય માણસ પ્રયત્ન કરે એવી જ રીતે પ્રયત્ન કરતા અથવા પ્રવૃત્તિ કરતા દેખાતા હોય, ઉદ્યમ કરતા દેખાતા હોય તો તેવા પુરુષને વિશે જ્ઞાન દશા છે એને જાણવાની એક તો રીત શું છે અને જાણવામાં કયા કયા લક્ષણો આવે, એમને જાણવામાં જાણનારને ઓળખનારને કેવા લક્ષણોથી ઓળખવા ઓળખાય, આ બે પ્રશ્નો ઉઠાવ્યા છે. અને ત્રીજો પ્રશ્ન તો એ છે કે કોઈ એવી રીતે અજાણપણે પ્રથમ જ કોઈ ને સાંભળતા ઉત્કૃષ્ટ પાત્રને, ઉત્કૃષ્ટ પાત્રતા વાળાને કઈ રીતે ઓળખવું, કયા લક્ષણો એને જોવા જોઈએ. બીજો ભેદ એ લીધો છે કે કોઈ બીજા મુમુક્ષુ દ્વારા જ્ઞાની પુરુષ છે એમ જાણવા મળ્યું હોય અને એમ જાણવા મળ્યું હોય ત્યારે ઓળખાણ કરતા ઓળખાણમાં ભ્રાંતિ પડે એવો વ્યવહાર તે સત્પુરુષનો જોવામાં આવે દેખાય, તો પણ એ ભ્રાંતિ ન થાય તે મુમુક્ષુ જીવે કેવી રીતે ઓળખવા જોઈએ. એટલે રીત તો બંનેની એક જ છે. જેમ કે કોઈએ કહ્યું હોય અને ઓળખવા માટેનો પ્રયત્ન કરે, કોઈએ ન કહ્યું હોય અને પોતાને સાંભળતા વાતચીત કરતાં ચર્ચા કરતાં એવો ખ્યાલ ગયો હોય કે કોઈ અનુભવી પુરુષ લાગે છે તો એ કઈ રીતે ઓળખે, તો બંનેને ઓળખવાની રીતમાં કોઈ બીજો ફરક નથી. અને ઓળખે તો એ વ્યવહારમાં જ્ઞાન લક્ષણ પણ વ્યવહારમાં વર્તતા છતાં એનું જ્ઞાન લક્ષણ પણ કેવી રીતે એને લક્ષમાં આવે એ પણ જ્ઞાન લક્ષણ પણ કહો કે જ્ઞાની પણ કહો, એ બંને એક જ વાત છે. એટલે પ્રશ્ન તો બે છે, આની અંદર ચાર ભેદથી વાત કરી છે પણ પ્રશ્ન બે છે કે એક તો જ્ઞાનીને ઓળખવા કઈ રીતે, અને ઓળખવા હોય તો કયા લક્ષણો જણાય તો ઓળખાય, આ બે પ્રશ્નો છે. એક બંને વાત માં એક વાત છે ઓળખનારના પક્ષે, એક વાત છે જેને ઓળખવું છે એના પક્ષે. જે રીતે ઓળખવું છે, કઈ રીતે ઓળખવું છે, એ વાત ઓળખનારના પક્ષે જાય છે. જેને ઓળખવા છે એ વાત જ્ઞાનીના પક્ષે જાય છે. મુમુક્ષુએ કઈ રીતે ઓળખવા, બે પ્રશ્નોમાં, એક પ્રશ્ન મુમુક્ષુને લાગુ પડે છે, એક પ્રશ્ન સત્પુરુષને લાગુ પડે છે. આટલો વિષય ચોખ્ખો છે. જ્યાં મુમુક્ષુને લાગુ પડે છે ત્યાં એ વાત છે કે ઉત્કૃષ્ટ પાત્ર હોય તો જ ઓળખી શકે. સામાન્ય મુમુક્ષુ કે મધ્યમ કક્ષાના મુમુક્ષુ નહીં ઓળખી શકે. એટલે એ વાત અપેક્ષિત છે કે ઓળખનાર છે, ઉત્તમ પાત્રતાવાળો છે જીવ. અને એ ઉત્તમ પાત્રતાવાળો જીવ કઈ રીતે ઓળખે છે, એટલું જ વિચારવાનું છે. સત્પુરુષમાં ઓળખવા માટે બાહ્ય સાધન શું? સત્પુરુષને ઓળખવા માટેનું બાહ્ય સાધન શું કે જે સાધન દ્વારા એનું અંતરંગ સમજાય, અથવા જ્ઞાનીનું જ્ઞાનીપણું સમજાય કે ઓળખાય, એટલું વિચારતા ત્રણ મુદ્દા એની અંદર સ્પષ્ટ થાય છે. એક તો વાણી દ્વારા એમના ભાવોને સમજી શકાય, વાણી વિના, વાણી દ્વારા જ એમના ભાવોને સમજી શકાય, વાણી વિના એમના ભાવોને સમજી ન શકાય. કોઈ પણ જીવના પરિણામને ઓળખવા હોય, પરિણામને સમજવા હોય, એના અભિપ્રાયને સમજવો હોય, એના શ્રદ્ધા જ્ઞાનને પકડવું હોય, તો એમની વાણી સિવાય બીજો કોઈ સીધો ઉપાય નથી. વાણી દ્વારા એ ભાવો સમજવામાં આવે અને એ વાણીથી વિશ્વાસ આવે કાંઈ કે આ ભવિ પુરુષ છે, તો પછી એની મુદ્રાથી પણ વિશેષ સમજાય છે. પણ એ વિષય તો ત્યારબાદનો છે. સીધો કોઈને મુદ્રા ઉપરથી આ જ્ઞાની છે એમ બીજા જ્ઞાનીને પણ ખ્યાલ ન આવી શકે. મુમુક્ષુને તો આવવાનો પ્રશ્ન નથી, પણ બીજા જ્ઞાનીને પણ ના આવી શકે કે કોઈને ચહેરો જોઈને, મુદ્રા જોઈને, મુખાકૃતિ જોઈને એ જ્ઞાની છે એમ કહી શકાય, એ તો જ્ઞાની પણ ન કહી શકે. બીજું, એમના નેત્રોથી પણ જ્ઞાની ઓળખાય છે, પણ એ પણ ત્યાર પછીની વાત છે કે જ્યારે વાણી વડે એમના ભાવો સમજાયા હોય, ઓળખાયા હોય, તો એમના નેત્રોથી એમને ઓળખી શકાય. એટલે એ તો એથી વધારે સૂક્ષ્મ વિષય છે. મુખમુદ્રાનો વિષય સૂક્ષ્મ છે વાણી કરતાં, અને નેત્રનો વિષય તો એથી પણ સૂક્ષ્મ છે. એ બંને વાત ત્યાર પછીમાં જાય છે. બે કલાક ગઈકાલે નો પરમ દિવસ આ વિષય તો ચાલી ગયો છે. તમે આવ્યા એટલે થોડો ફરી મળે છે. એટલે મુખ્ય ચર્ચા એમના વાણી વિષયક, વાણી અને ચેષ્ટાથી, વાણી સાથે વાણી ઉચ્ચારણ કરતી વખતેની જે ચેષ્ટા છે, એ ચેષ્ટાથી એમના ભાવોને ઓળખી શકાય છે. એ મુખ્ય વાત છે. મુખમુદ્રામાં જે ઉપશમ ભાવ છે, નેત્રની અંદર પણ જે ઉપશમ ભાવ છે, એ તો ઉપશમ ભાવનો વિષય છે. અને એ વાણીથી પ્રતીત થયેલો ઉપશમ ભાવ હોય તો ગ્રહણ કરી શકાય છે, સીધો ખ્યાલમાં આવે છે, નહીતર એ સીધો ખ્યાલમાં આવતો નથી. અથવા એવો શાંત ઉદાસીન ભાવ તો અન્યમતીના મુદ્રામાં પણ હોઈ શકે છે, એથી પણ કાંઈ સીધો અનુમાન કરવાનો એ વિષય નથી. એટલે મુખ્ય વાત રહી છે એમના ભાવની, અને ભાવને પકડવાના માટેની એક જ સાધન મુખ્ય છે એ વાણી છે, અને વાણી વખતની ચેષ્ટા છે. એ પ્રત્યક્ષ હોય તો, પરોક્ષ હોય તો ચેષ્ટાનું સાધન ઉપલબ્ધ નથી, માત્ર વાણીનું સાધન જ ઉપલબ્ધ છે. પણ એ સાધન એક એવું છે કે જ્ઞાની વિદ્યમાન હોય કે જ્ઞાની અવિદ્યમાન હોય, જ્ઞાનીને ઓળખી શકાય છે. એ સંબંધમાં આપણે જે કાંઈ વિસ્તારથી વિષય ચાલ્યો એના કેટલાક મુદ્દાઓ એ છે કે પ્રથમ તો એમનું જે દેહાદિથી અને સંયોગાદિથી જે ભિન્ન ચૈતન્યપણું છે, આત્મામાં જે આત્મપણું છે, અને આત્મા સિવાય દેહાદિ સંયોગોમાં જે ભિન્નપણું છે, એ એમની વાણીની અંદર જે રીતે આવે છે એ રીતે સામાન્ય વિદ્વાનની પંડિતની વાણીમાં આવતું નથી. જો કે પહેલો પ્રશ્ન એ લઈએ આપણે કે કઈ રીતે ઓળખે છે, પછી લક્ષણનો વિષય જરા વિસ્તારમાં આવે છે કે કઈ રીતે ઓળખે છે કે જેણે એવો દ્રષ્ટિકોણ અપનાવ્યો હોય, ઉત્કૃષ્ટ પાત્ર મુમુક્ષુએ એવો દ્રષ્ટિકોણ અપનાવ્યો હોય કે ફક્ત મારે જ્ઞાનીનું જ્ઞાનીપણું શું છે એટલું જ નક્કી કરવું છે, એટલો જ નિશ્ચય કરવો છે, એટલું જ ઓળખવું છે, આ સિવાય મારે કાંઈ જોવું નથી, એટલે કે સંયોગાશ્રિત શરીરથી માંડીને જેટલા કોઈ પરિગ્રહ આદિ અને પ્રવૃત્તિના પ્રકારો છે એ બધું જોવાની આંખ એકવાર સાવ બંધ કરી દઈને, સર્વથા બંધ કરી દઈને ઓળખવાની તીવ્રતાથી માત્ર જ્ઞાનીનું જ્ઞાનીપણું જ ઓળખવું છે એવો દ્રષ્ટિકોણ સાધ્ય કર્યો હોય, સાધ્ય થયો હોય, તો જ એ વિષય ઉપર ઓળખવાનો ઉપયોગ યથાર્થ પ્રકારે કામ કરે. નહીંતર બીજી કોઈ રીતે ઓળખાઈ જાય એવું મુમુક્ષુની ભૂમિકામાં બનવું કઠણ છે. જ્ઞાનીને તો સહજ સ્વભાવે પોતે ભાન સહિત વર્તતા હોવાથી કોઈ એક વાણીના એવા ચિહ્નથી પ્રકારથી બીજી બધી વાત પકડી લે, એક વાત ઉપરથી અનેક વાત પકડી લે, કેમ કે એ વિષયના પોતે અનુભવી છે. પણ મુમુક્ષુ જીવ એ વિષયનો હજી અનુભવી નથી, છતાં પણ એની પાત્રતા ઓળખવાને માટે ક્ષમતા ધરાવે છે, એટલે ઓળખવા ચાહે તો પણ એને આટલો દ્રષ્ટિકોણ અપનાવવો પડે. કઈ રીતે ઓળખે કે આ રીતે ઓળખે, શી રીતે ઓળખે એ પ્રશ્ન છે. આ રીત સિવાય બીજી કોઈ રીતે ઓળખી શકે એ બનવાનો સંભવ નથી. પછી એ ઓળખવાની અંદર એમની વાણી સાંભળે છે, તો એ વાણીના અનેક પ્રકાર છે. 680માં તો હમણાં જ આપણે આવી ગયું. આશય ભેદ હોય છે, મુખ્ય જે ચિહ્ન છે એ આશય ભેદનું છે કે જેની દ્રષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે એને એ શાંતિની ઉપાદેયતા એટલે સ્વરૂપની ઉપાદેયતા છે, ખરેખર સર્વસ્વપણે સ્વરૂપ ઉપાદેય થયું છે, અને એ સર્વસ્વપણે જેને સ્વરૂપની ઉપાદેયતા છે એ બીજા ચિહ્નોને જોવાનું ગૌણ કરે છે. ક્ષયોપશમ કેટલો છે એ પણ નથી જોતો, પરિગ્રહ આદિ સંયોગને લઈને ત્યાગ તો નથી જોતો, પણ જ્ઞાનનો પર્યાય જે ક્ષયોપશમ છે એ ક્ષયોપશમનો ઉઘાડ કેવા પ્રકારનો છે, બાહ્ય ઉઘાડ કેવા કેટલોક છે ઓછો છે કે વધારે છે એ પણ નથી જોતો. એટલું જ નહીં, વાણીની શૈલી વક્તૃત્વ કળા વાળી છે એ પણ નથી જોતો. દેહાદી સંયોગ તો પછી દૂરની વાત છે, પરિગ્રહાદી સંયોગ તો દૂરની વાત છે, પણ આ બંને પ્રકારને પણ ગૌણ કરીને એકનું જ્ઞાનીનું જ્ઞાની પણ જોવું છે. તો બધી વખતે થોડી થોડી તો જુદી જુદી વાત આવશે, જેમ કે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભગવો સાંભળો, એક પદ લખ્યું છે. જીનવર કહે છે જ્ઞાન એટલે કયું જ્ઞાન, કે જે જ્ઞાન જન્મ મરણ થી મુક્ત કરે. જ્ઞાનીનું જે જ્ઞાન એ જ્ઞાન કેવું હોય એમ કરીને એક પદ લખ્યું છે. તો ત્યાં એક બહુ વિશિષ્ટ વાત કરી છે કે બાહ્યક્રિયા વાળાને તો, બાહ્ય ત્યાગ વાળાને તો ત્રણિક મહારાજાનો દ્રષ્ટાંત આપી દીધો, કે જેને કાંઈ પણ વ્રત નિયમ તપ કાંઈ નથી, નહીં ત્યાગ વસ્તુ કોઈ ન, પણ એ તીર્થંકર થશે, ભાવિના પહેલા તીર્થંકર થશે આવતી 24 ના. એ ઠાણાંક સૂત્રમાં જોઈ લે, એટલે ઠાણાંક સૂત્રમાં એ ઉલ્લેખ છે. ભગવાન મહાવીર સ્વામીની વાણીમાં એ વાત આવેલી છે, ગંધર્વદેવે એ સૂત્રમાં ગૂંથેલી છે. ત્યાં એક બીજી વાત પણ લખી છે કે જ્ઞાન જ્ઞાની માં કળો. કળવાનો વિષય છે, પહેચાન કરવાનો, ઓળખવાનો વિષય છે. તો અન્ય મતની વાત લીધી છે કે ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, જે અન્ય મતિના ચાર વેદ છે, સામવેદ ને યજુર્વેદ ને એ બધા, મૂળ વાત તો અહીંથી નીકળેલી છે, પણ એ લોકોએ ધારણા ફેર થયું ને પછી પોતાની મહત્તા વધારવા માટે જે વિષયોનું મિશ્રણ કર્યું એ મિથ્યાત્વના શાસ્ત્રો એટલા માટે થયા કે એમાં ભેળસેળ થઈ ગઈ. શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે થરો. જ્ઞાનીને જ્ઞાન ભાષા એનો અર્થ શું? કે એમાં ભગવાન તીર્થંકર દેવની કહેલી વાત કેટલી અને એ સિવાયની વધારાની ભેળવેલી વાત કેટલી એ જ્ઞાની સમજે છે. એટલે એમને એ બીજા જીવો એ શાસ્ત્રો વાંચે તો ભાષાની ભભક જોઈને એને એમ થઈ જાય કે નક્કી અધ્યાત્મની ઘણી સારી વાતો આમાં છે, વેદાંતમાં તો ઘણી અધ્યાત્મની વાતો છે, તો એમાં પણ કંઈક માલ છે. આને મિથ્યાત્વ કહેવાય ને, આને પણ જ્ઞાન કહેવું જોઈએ એમ માની લે, એવી ભ્રાંતિમાં પડી જાય. વેદાંતમાં છે તો કાચો પોચો હોય તો ભ્રાંતિમાં પડી જાય, અને એવા ઘણા કિસ્સાઓ પણ બને છે. એવી ઘણી ભળતી વાતો છે, જે જૈન દર્શનમાં અધ્યાત્મની વાતો છે એવી ભળતી વાતો છે કે જેને લઈને એ ભ્રાંતિ ઉત્પન્ન થાય. પણ નાની પુરુષને એવું બનતું નથી, એને ખ્યાલ આવી જાય છે. એક જગ્યાએ મૂળ વાતમાં ચૂકે છે, કોઈ એક જગ્યાએ મૂળ વાતમાં ચૂકે છે, એ ઉપરથી ખ્યાલ આવે છે કે બીજી પણ અનેક વાતો એ ચૂકીને લખેલી છે. માટે કેટલીક વાતો મૂળ વાતો ધારણાની રહી ગયેલીની સાથે આ ભળેલી વાતો છે. સાંગોપાંગ આ શાસ્ત્ર સમ્યક દ્રષ્ટિનું લખેલું હોય તો આ રીતે હોય એ રીતે જેમ પકડી નોખું પાડી શકે છે, એમ એ એકલું જ્ઞાની પણ જોનારને એ વાત પણ જુદી પડી શકે છે. એમાં આશય ભેદ છે, આ મુખ્ય વાત એ ચાલતી હતી. આશય ભેદને લીધે સર્વસ્વ ઉપાદેયતાનો આશય છે, પોતાની દ્રષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર હોવાથી સર્વસ્વપણે પોતાનું સ્વરૂપ જ ઉપાદેય છે એવો આશય સહિત એ વાણી પ્રવર્તે છે. એ ચિહ્ન જોવામાં આવે છે, એ લક્ષણ જોવામાં આવે છે, અને એ વાત કોઈ કપોળ કલ્પનાથી ક્યાંય પણ કલ્પના ભેળવીને નહીં, પણ પ્રત્યક્ષ દ્રષ્ટિ છે એટલે જ્ઞાન પણ પ્રત્યક્ષ થયું છે. પોતાના સ્વરૂપને જેને અતિન્દ્રિય જ્ઞાનથી પ્રત્યક્ષ કર્યું છે, અને એ જ્ઞાનનો વિષય પણ સહજ પ્રત્યક્ષ છે, સહજ પ્રત્યક્ષ છે ને અસીમ પ્રત્યક્ષતા જેની અંદર રહેલી છે, એવો તેજસ્વી અનંત પ્રત્યક્ષતાનો સૂર્ય આત્મા જોવામાં આવ્યો હોય, અને એ પદાર્થ દર્શન સાથે જ્યારે એ વાણી ચાલતી હોય ત્યારે એનો આશય જુદો જ હોય છે, એ આશય અજ્ઞાનીની વાણીમાં ક્યાંય જોવા મળતો નથી. આશય વેદની વાત તો એમણે 680માં બહુ સારી રીતે સ્પષ્ટ કરી છે. એક બીજું લક્ષણ લીધું છે પુરવાર પર અવિરોધતાનું, કે પદાર્થ પોતે જ વિરુદ્ધ ધર્મ સ્વભાવી છે, જેમ કે નિત્યત્વ અને અનિત્યત્વ બંને ધર્મ વિરુદ્ધ સ્વભાવી છે, શુદ્ધતા અને અશુદ્ધતા બંને ધર્મ વિરુદ્ધ છે, એકપણું ને અનેકપણું, ભેદપણું ને અભેદપણું એ વગેરે, અસ્તિત્વ ને નાસ્તિત્વ એ વિરુદ્ધ ધર્મો હોવા છતાં પણ પદાર્થ દર્શન ને લીધે જેની વાણીમાં એ વિરોધ આવતો નથી, પણ અવિરોધપણે બંને ધર્મોને જે સ્થાપી શકે છે એવું જે પુરવાર પર અવિરોધપણ પદાર્થ દર્શન વિના ગમે તેવો વિદ્વાન હોય તો પણ પોતાની વાતને ક્યાંક તો કહેતા વિના એની ઉડાવ્યા વિના રે, એ ભૂલ થઈ જવી બહુ સ્વાભાવિક છે, બહુ સંભવિત છે, પણ જ્ઞાની પુરુષને એવું બનતું નથી. એ સિવાય પોતે ભાન સહિત વર્તતા હોવાને લીધે અંતરંગ પરિણતિમાં આત્મા પ્રત્યક્ષ છે અને પરિપૂર્ણ સિદ્ધ પદ પ્રત્યક્ષ છે, તેથી એવા ભાન સહિત વર્તતા હોવાથી એવું ભાન આવે એવી જાગૃતિ સહિત જેની વાણી છે કે જેને લઈને સાંભળનારને પણ જાગૃતિ આવે કે આ મને જાગૃત કરે છે, પોતે જાગૃત થઈને વર્તે છે તો સામે પણ નિયમિત નિયમિત સંબંધે આત્મ જાગૃતિ આવી જાય, એવો જેનો વાણીનો રણકાર છે, એવો જેનો વાણીનો સ્પિરિટ છે, સ્પિરિટ એટલે આત્મા એમ કહેવાય છે, એ વાણીનો આત્મા એવો છે કે જાગૃતિમાં રહીને કહેનારને સામે પણ જાગૃતિ ઉત્પન્ન કરી દે છે. એના ઉપર પાનમ ગંજીએ પદ લખ્યું છે, ભ્રમરી લીકાને ચટકાવે તે ભ્રમરી જગજોવે, ભમરી ઈયળને ચટકાવે ને ભમરી કરે, એમ શ્રી ગુરુ જાગૃતિ માં રહીને શિષ્યને ચટકાવે છે કે તું જાગ રે, જાગ ભો, નિંદ્રા ઉડાડતા રે, હવે થોડીક બાકી રહે છે, પાત્ર મુમુક્ષુ છે ને ઉત્કૃષ્ટ પાત્ર છે એટલે એને અલ્પ મોહ છે, મોહનો રસ તીવ્ર નથી, દબાઈ ગયો છે, ઘણો ખરો ઘટી ગયો છે, એને ચટકાવે છે, આત્મ જાગૃતિમાં લાવે છે, એને અનુસંધાન થાય છે કે પોતે જાગૃત થઈને કહે છે, અજાગૃતિમાં અણુપયોગે બોલતા નથી, સ્વરૂપનો ઉપયોગ વર્તે છે ને બોલે છે, અણુપયોગે નથી વાત આવતી, આ વાત ગુરુદેવશ્રીને જેને એ રીતે સાંભળ્યા હશે એને ખ્યાલમાં આવી જશે કે અણુપયોગે નહોતા બોલતા, ઉપયોગ કેટલો હતો. ભલે લીંડી પીપરનું દ્રષ્ટાંત હજાર વાર દીધું હશે તો પણ એ ધ્યાન ખેંચવા જેવી, માર્ગ કરવા જેવો વિષય છે કે એમનો ઉપયોગ વિષય ઉપર કેટલો હતો, આશય ઉપર ઉપયોગ હોય છે, જે આશયથી વાણી ચાલે છે એનો ઉપયોગ ફરતો નથી, એનો લક્ષ્ય ફરતો નથી. એ જાગૃતિનું પણ અનુસંધાન થાય છે, બહુ સૂક્ષ્મ વિષયનું જે અનુસંધાન થાય છે એ તો બીજી વિષય જ છે, કેમ કે એ વિધિનો વિષય વિધિથી અજાણ એવા જીવોની વાણીમાં આવવો કોઈ રીતે સંભવિત નથી, જેણે એ માર્ગ જોયો નથી, જેણે એ રસ્તો જોયો નથી, એ વિષયની માનીમાં આવે નહીં. ગમે તેટલી વિદ્વતા હોય અને આચાર્યોના જ્ઞાનીઓના વચનને અડીને ગમે તેવી વાત કરે તો પણ વિધિનો વિષય ન આવે, તે ના આવે. આ એક મહત્વની ખૂબી છે જ્ઞાનીની વાણીની. અને એ વિધિને, એ માર્ગને શોધતા એવા પાત્ર જીવને જ્યારે એ માર્ગ સમજાય છે, ખ્યાલમાં આવે છે, એ થોડો અંતર લક્ષે ખ્યાલમાં આવે છે. એટલું બહિર્લક્ષે ખ્યાલમાં નથી આવતો, પણ થોડું એ વખતે અંતરલક્ષ થાય છે. કાંઈક પોતાના ભાવો સાથે એનું મેળવણી થાય છે, પોતાના પરિણામ સાથે. આમે તે કોઈ વાત સંમત કરવી હોય ત્યારે અંદર જ જવું પડે છે. કોઈ પણ માણસની વાત આવે ત્યારે એ બરાબર હશે કે બરાબર નહીં હોય, એના માટે એને મનમાં થોડો વિચાર કરીને પછી સંમતિ કે અસંમતિ આપવી પડે છે. સામાન્યમાં સામાન્ય બાબત હોય તો પણ, તો આ તો જે વિષય છે એનું રહસ્ય હજી પોતે એક પડદામાં રહીને, અજાણે અજાણાના અજાણપણાના પડદામાં રહીને શોધે છે. અને એ શોધની તીવ્રતામાં આવેલો ઉત્કૃષ્ટ પાત્ર જીવ છે. એ વખતે તો અપૂર્વ જિજ્ઞાસા છે, બીજું લક્ષ નથી. એને જ્યારે એ વિધિ વાણીમાં આવે છે ત્યારે સહેજ અંદરમાં જોઈ લે છે કે આમ હોવા યોગ્ય છે માર્ગ, કે આમ હોવા યોગ્ય નથી, આ વિધિ આમ જ હોવા યોગ્ય છે. એને એક અંધારામાં કોઈ પ્રકાશ થતો હોય એવી રીતે એ વાત સમજાય છે. તત્વાનુશીલનમાં સુવિધિ મારી વિશે લીધો, અંધારામાં જેમ પ્રકાશ થાય ને ખબર ન પડે એવું બને ને, અંધારામાં પ્રકાશ થાય ને ખબર ન પડે એમ કેમ બને? એમ પોતે અંધારામાં ઉભો છે અને આજે માર્ગનો પ્રકાશ થાય છે અને સહેજ અંતર મેળવણીથી એ વાત સંમત થાય છે. થોડુંક તો કઈ ફેરફાર વાળું તો આવે છે, ત્યારે અંતર મેળવણીનો વિષય ન કરવી પડે. ત્યારે એને પ્રતીત થઈ જાય છે કે આ માર્ગનો અનુભવી પુરુષ કે છે, એ વગર આ વાત હોય શકે. એ પણ એના અનુસંધાનનો વિષય છે. જેમ જાગૃતિ એના અનુસંધાનનો વિષય છે, એમાં માર્ગની વિધિનું સૂક્ષ્મ રહસ્ય છે એ પણ એના પોતાના અનુસંધાનનો વિષય છે. અને એનાથી એને વિશ્વાસ આવે છે. એનાથી આ જ્ઞાની પુરુષ છે, જ્ઞાની પુરુષ વિના આ વાત આવી શકે. એવા મુખ્ય મુખ્ય જે મુદ્દાઓ છે એના ઉપરથી એના ઉત્તર મુદ્દાઓની પણ એને પ્રતીતિ આવે છે. જેમ કે ઉદાસીનપણું છે એ પછી એને સમજાય છે કે પ્રવૃત્તિ તો કરે છે પણ પ્રવૃત્તિમાં ઉદાસીનપણું છે. અનેક જીવો સાથેનો વ્યવહાર વર્તે છે પણ વ્યવહારમાં સરળતા જ નહીં છે. નિર્દોષતા અને પવિત્રતાની ઉપાધિતા વર્તતી હોવાથી થોડો પણ ગુણ જોવે તો પણ એને ગુણ પ્રમોદ આવે છે. ગમે તે વિષય સામે આવે તો પણ પક્ષા પક્ષીમાં વ્યાજના મધ્યસ્થ થઈને વિચારે છે. સંવેદનાની મધ્યસ્થાનો આ વિષય છે. અને પોતાના પરિપૂર્ણ સ્વરૂપને અને પૂર્ણ સુખને અંતરમાં ભંડાર ભરેલો જોયો હોવાથી અંતરંગ નિષ્ફળતા છે, બહારમાં કોઈ સ્પર્ધા દેખાતી નથી. અંતરંગ નિષ્ફળપણું, સરળતા, તેજતા, નિર્ભયતા, શાશ્વત પોતાનું તત્વ હોવાથી એને અવ્યાબાધત્વ એનું પ્રતીત, પૂર્ણ પ્રતીત હોવાથી પ્રતીત અધૂરી હોતી નથી. પોતાને કોઈ ભયનું કારણ નથી, હું વ્યાબાદ શાશ્વત છું. મારા અભેદ કિલ્લામાં કોઈ ભેદીને પ્રવેશ કરી જાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. એટલા માટે જ્ઞાની હંમેશા નિર્ભય જ હોય છે.
નિર્ગ્રંથ દશાની ભાવના પણ ચતુર્થ ગુણ સ્થાને આવ્યા વિના રહેતી નથી. એ તો પોતે વારંવાર લખે છે કે નિત્ય સ્વરૂપ રમણતા જોઈએ, સ્વરૂપ સ્થિતિમાં જ રહેવા ઈચ્છતા હોવાથી એવી સ્થિતિ અમને ક્યારે પ્રગટે એવી જે નિર્ગ્રંથ દશા છે એની ભાવના પણ એમને આવ્યા વિના એ વગેરે પ્રકારે અનેક લક્ષણો બીજા પણ એમને ધ્યાનમાં આવે છે, ખ્યાલમાં આવે છે અને સાંગોપાંગ વિશ્વાસ આવે છે કે આ જ્ઞાની પુરુષ છે. પછી એમનું જે બહુમાન આવે છે એ અપૂર્વ આવે છે. અપૂર્વ બહુમાનને લઈને પોતાનું જે કાંઈ પણ હું સમજો છું, હું જાણું છું, હું પણ મુમુક્ષુ છું, હું પણ કાંઈ આગળ લીધો છું, એ બધું ઘૂસાઈ જાય છે. કેમ કે જ્ઞાનીનો જેને અંતરંગ પુરુષાર્થ જોયો એની અંતરંગ પરિણતિ સુધી પહોંચીને જેને અંતરંગ પુરુષાર્થ જોયો એને પોતાની પામરતા સમજાય. અને ત્યારે એને પોતાનું હીનપણું ભાષા વિના. એટલે સૌથી મોટું જે પ્રતિબંધક કારણ છે નહીં ઓળખાવવામાં એ પોતાના ક્ષોભનું જાણપણાનું હીનપણું છે. એ જ્ઞાનીનો પુરુષાર્થ જોઈને ઓગળી જાય છે કે કોઈ પ્રચંડ પુરુષાર્થથી, કોઈ પ્રચંડ પુરુષાર્થના પરાક્રમ વિના રાગ દ્વેષના નિમિત્તો પ્રાપ્ત હોવા છતાં સમપરિણામે રહી શકે છે એ કોઈ સાધારણ વાત નથી. એટલે પોતાનું દીનપણું, પોતાનું હીનપણું એને સ્પષ્ટ ભાષા છે. આ પણ સંતુલનનો વિષય પણ જ્ઞાનીની દશાનો જ છે. ગમે તે પડખેથી, મુખ્યતા ગમે તે વાતને કરે, આ પ્રતિમાનો ઈશ્યુ ઊભો થાય, જીન પ્રતિમાની સ્થાપના આગ્રહ બિલકુલ અર્યંત પ્રતિમાનો નિષેધ કોઈ પણ બહાને, કોઈ પણ કારણે, એવું કોઈ જગતમાં એથી વિશિષ્ટ અથવા પ્રધાન કારણ નથી કે જેના આડે એનો નિષેધ કરી શકાય એવો વિશ્વમાં કોઈ મહત્વવાળી ચીજ જ નથી. પરમાત્માથી કોની મહત્તા વિશેષ છે એ જ્યારે વાત આવે તો એ કોઈને એમ લાગે કે આ તો પરદ્રવ્યનો આગ્રહ રાખે છે, આ તો રાગનું નિમિત્ત છે પરદ્રવ્ય તો. એમ ગમે તે મુખ્યતામાં વર્તતા હોવા છતાં પણ પોતાનું સંતુલન ગુમાવ્યા વિના સ્વરૂપની મુખ્યતામાં જ જ્ઞાની વર્તે છે. પર્યાયનો દ્રષ્ટાંત લઈએ, વેદનની મુખ્યતાનો વિષય, સ્વસંવેદનની મુખ્યતાનો વિષય આવે તો પણ જ્ઞાની સ્વરૂપની મુખ્યતામાં વર્તે છે. શ્રદ્ધા જ્ઞાનમાં જ્ઞાનની વિશેષતાનો વિષય આવે તો પણ એ શ્રદ્ધાના વિષયભૂત પદાર્થની મુખ્યતામાં જ વર્તે છે. એમ અનેક પડખેથી ગમે તે મુખ્ય ગૌણના પડખા ચાલે તો પણ જ્ઞાની સંતુલન ગુમાવતા નથી એ વિષય પણ સૂક્ષ્મ છે. અને જ્યારે નજર પડે છે મુમુક્ષુ જીવને ત્યારે એને સમજાય છે, ત્યાં સુધી એ વાત પણ એને સમજાતી નથી. એમ ઘણી ઘણી વાતો છે એ વિશે. એવા લક્ષણો જ્યારે જોવામાં આવે છે ત્યારે ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં વર્તતા જ્ઞાનીનું જ્ઞાની પણ ઓળખાય છે. અને એક વખત જો એ ઓળખાઈ ગયું તો એનું ફળ નિર્વાણ પદ છે એવું મહત એનું ફળ જાણીને એ વિષયમાં ઓળખાણ થવા અર્થે ઉત્કૃષ્ટ પાત્રતા કેળવવી ઘટે છે મોક્ષને, એમાંથી સાર લેવાનો છે.
પછી લક્ષણો શીખવાની જરૂર નહીં પડે. ઉત્કૃષ્ટ પાત્રતા જો પોતે કેળવી હશે તો એને લક્ષણો યાદ રાખવાની જરૂર નહીં પડે, ધારણા કરવાની જરૂર નહીં પડે, શીખવાની જરૂર નહીં પડે. કેમ કે એ પુરુષનું આત્મપણું, ત્રણ બોલી લીધા છે 305, આત્મપણું, મુક્તપણું અને પરિતોષપણું, જે સ્વરૂપ સુખને લઈને અનાકુળ સુખનું તૃપ્તપણું હોય છે, એવું પરિતોષપણું એ ઓળખી શકાય છે, સમજી શકાય છે. એટલે એને શીખડાવવાની, ભણવાની એ કોઈ વાત રહેતી નથી. છેલ્લો પેરેગ્રાફ સર્વ પ્રકારે જેને પરિગ્રહ આદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે. જો કેવા જ્ઞાની હોય છે, સર્વ પ્રકારે જેને પરિગ્રહ આદિ સંયોગ પ્રત્યે ઉદાસીનપણું વર્તે છે, સંયોગમાં વચ્ચે છે, સંયોગની વચ્ચે છે ત્યારે, હો ત્યાગી થયા છે ત્યારે નહીં, અર્થાત અહમ મમત્વપણું તથારૂપ સંયોગો વિશે જેને થતું નથી, પોતાપણું થતું નથી, દેહાદી સંયોગમાં પોતાપણું થતું નથી, એવું અહમપણું, મમપણું, પોતાપણું કોઈ સંયોગો વિશે જેને થતું નથી, અથવા પરીક્ષણ થઈ ગયું છે એમ સમજો. એ ઉપરાંત અનંતાનુમંદી પ્રકૃતિથી રહિત ચતુર્થ ગુણ સ્થાને આવતા અનંતાનુમંદી પ્રકૃતિનો ઉદય રહેતો નથી. અનંતાનુમંદી પ્રકૃતિથી રહિત ભાવમાં પણ અનંતાનુમંદીનો કશાય નથી, એનો અર્થ એમ છે ઉદય નથી એટલે અહીંયા કશાય પણ નથી. એ પ્રકૃતિથી રહિત માત્ર પ્રારબ્ધ ઉદયથી વ્યવહાર વર્તતો હોય, માત્ર પ્રારબ્ધના ઉદયના કારણે કર્મકૃત છે, સંયોગ છે એ કર્મકૃત છે. જ્ઞાની તો વિષયોના ઉપભોગ કાળે અપ્રયત્ન દશાથી વર્તે છે, એ લક્ષણ કાલે લીધું, અપ્રયત્ન દશા હોય છે. બીજા જીવોને પ્રયત્ન દશા હોય છે, કેમ કે એને એમાંથી સુખ લેવું છે. જેણે ભ્રાંતિએ કરીને સુખ ભાસ્યું છે એને સુખ લેવાનો પ્રયત્ન છે. જ્ઞાનીને સુખથી રહિત પદાર્થ જોયો છે, સુખ અંતરમાં જોયું છે, પરિપૂર્ણ પાછો પૂરેપૂરો ભંડાર, એટલે ઉદય કાળે પણ એ અપ્રયત્ન દશાથી વર્તે છે, પ્રયત્ન દશાથી વર્તતા નથી. કેમ કે સુખ છે નહીં, જોતો દેખાતો નથી તો લેવાનો પ્રયત્ન ક્યાંથી થાય. એવા પ્રારબ્ધ ઉદયથી વ્યવહાર વર્તતો હોય, તે વ્યવહાર સામાન્ય, અહીં તો એમને પ્રશ્ન ઉઠાવવો છે પાછો, તે વ્યવહાર સામાન્ય દશાના મુમુક્ષુને સંદેહનો હેતુ થઈ તેને ઉપકારભૂત થવામાં નિરોધરૂપ થતો હોય, અટકાવતો હોય. શું સામાન્ય મુમુક્ષુ હોય એને તો બાહ્ય દ્રષ્ટિ હજી છે, અને જ્ઞાનીનો આવો પરિગ્રહ સંયોગ આદિ વ્યવહારમાં ઉભેલા જોઈને એને તો ઉપકાર ન થાય, એટલે ઓળખે તો ઉપકાર થાય, ન ઓળખે તો ક્યાંથી ઉપકાર થાય. એટલે ઉપકાર થવામાં એને વિરુદ્ધ નિમિત્ત પડતું હોય તો આ તો પોતે કેટલો વિચાર કરે છે, એટલો બધો વિચાર કરે છે પોતે પ્રવર્તમાન વ્યવહારમાં ઊભા છે એટલે, કે ઉત્કૃષ્ટ દશામાં તો પારખી લે, ઠીક છે એ તો બહુ કાંઠે આવી ગયેલો જીવ છે એટલે તરી જશે, પણ બીજા જીવોનું શું, સામાન્ય પાત્રોનું શું, એને તો અમારી આ પ્રવૃત્તિ અવશ્ય ઉપકાર થવામાં આડી આવશે, નિરોધ થશે એટલે ઉપકાર થવામાં આડી આવશે, એ ઈચ્છતા નથી. એવું કોઈ પણ જીવને નુકસાન થાય અને તે પોતાના નિમિત્તે નુકસાન થાય એવું ઈચ્છતા નથી, એ વાત લીધી હતી ને, પરમ કારુણ્ય વૃત્તિ કાલે એ વાત લીધી હતી. જ્ઞાની પુરુષને એના વ્યવહારિક ભાવોમાં પરમ કારુણ્ય વૃત્તિ વર્તે છે. આ જગતના સર્વ જીવો અનવકાશપણે, એટલે જરાય મોડું થયા વિના, કોઈ સમયનો અવકાશ રહ્યા વિના, એટલે અત્યારે બધા જ આત્મિક સુખને પામો, આ માર્ગને પામો, શ્રેયના માર્ગને પામો, કલ્યાણના માર્ગને પામો, એવી પરમ કારુણ્ય વૃત્તિ સર્વ જીવો પ્રત્યે એક સરખી વર્તે છે. કોઈ જીવ પ્રત્યે ન્યૂનાધિક વૃત્તિ નથી કે આ મને અનુકૂળ વર્તતો નથી, આ મને અનુકૂળ વર્તે છે, એ પ્રકારની જ્ઞાની ન હોય, એને એની દ્રષ્ટિ નથી. જો કે ઈષ્ટ અનિષ્ટ પણ અનુકૂળતા પ્રતિકૂળતાની નજર જ એની ખલાસ થઈ છે, પણ બાહ્ય દ્રષ્ટિએ કોઈને એમ લાગે કે આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, એના ભાવો જોઈને, તો પણ પરમ કારુણ્ય વૃત્તિમાં એને જગ્યા નથી, એ વાતની જગ્યા નથી, ભવ્ય ભવિની જગ્યા નથી, બીજી ક્યાંથી જગ્યા હોય, એવી પરમ કારુણ્ય વૃત્તિ વર્તે છે. એટલે એનું અહીંયા ચિહ્ન છે, એનું અહીંયા લક્ષણ આવ્યું. જુઓ કે સામાન્ય દશાના મુમુક્ષુને, ઉત્કૃષ્ટ દશાના મુમુક્ષુને હવે વાત હું નથી કરતો, સામાન્ય મુમુક્ષુને મારો વ્યવહાર સંદેહનો હેતુ થાય તો એને ઓળખાણ ન થાય અને ઉપકાર થવામાં એ શું થાય, મારું કારણ છે, એનું કારણ ગૌણ કર્યું. એને મુમુક્ષુની સામાન્યતા નથી ને ઉત્કૃષ્ટતા કેમ ન આવી એમ ન લીધું, એ હજી સામાન્ય દશામાં આવ્યો છે, સામાન્ય પાત્રતામાં આવ્યો છે, તો પણ એનું હિત થાય એમ મારે વિચારવું જોઈએ. ઉત્કૃષ્ટ પાત્ર થશે તેથી ઓળખશે મારે શું, એમ નથી વિચારતા. એને પણ ઉપકારમાં નિરોધરૂપ થતો હોય એવું તો એ જ્ઞાની પુરુષ દેખે છે, અને તે અર્થે પણ પરિગ્રહ સંયોગ આદિ પ્રારબ્ધો ઉદય વ્યવહારની પરીક્ષણતા ઈચ્છે છે કે આવું કોઈને ઉલટું નિમિત્ત થાય, એવું ન થાય તેટલા ખાતર પણ આવો પરિગ્રહ આદિનો પ્રકાર મને હોવો ઘટે નહીં. એ પણ કારણ છે, એ પણ દ્રષ્ટિકોણ છે કે સામાન્ય મુમુક્ષુને ઓળખાણ થતી નથી અને આ પૂર્વકર્મનો યોગ છે. અમારે કાંઈ ન તો લોભનું નિદાન છે, ન તો વિષયાદિની અનુકૂળતાનું કારણ છે, એક પરેચ્છાથી રહીએ છીએ. કાલ તો કેવું આવી વાત, કેટલી વેદના છે, તો હે દેવું દેવા માટે રહ્યા છે, પણ વેદના થાય છે ક્ષણે ક્ષણે, એ વેદના થાય છે કેમ કે વ્યવહાર ભજવો ગમતો નથી ને તજવો બનતો નથી, ભજવો ને તજવો પોતે કવિ છે ને, એ બધા શબ્દો એવા જ આવે છે, ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી, તજવો એને એમ કે તજવો છે પણ તજી શકાતો નથી, એવો પ્રકાર પ્રારબ્ધના ઉદયનો છે. તો ક્ષણે ક્ષણે ગંભીર વેદના થાય છે, ક્યાંથી દેખે, 583 છે, 583 કાલે ચર્ચામાં ચાલી, 458 પાને છે. એક આત્મ પરિણતિ સિવાય બીજા જે વિષયો તે વિશે ચિત્ત અવ્યવસ્થિત વર્તે છે અને તે અવ્યવસ્થિત પણ લોક વ્યવહારથી પ્રતિકૂળ હોવાથી લોક વ્યવહાર ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી, એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં એવા કરે છે, લગભગ આખો દિવસ એ વેદાય છે. ખાવાને વિશે, પીવાને વિશે, બોલવાને વિશે, શયનને વિશે, લખવાને વિશે કે બીજા વ્યવહારિક કાર્યોને વિશે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી, અને તે પ્રસંગો પાછા રહ્યા છે, ભાન એમાં ભાન રહેતો નથી પણ પ્રસંગો તો ઉભા રહ્યા છે પૂર્વકર્મને લઈને. આત્મપરિણતિને સ્વતંત્રપણે પ્રગટપણે અનુસરવામાં એટલે વિકાસ થવામાં વચ્ચે આડખીલી એ રૂપ વિપત્તિ આવ્યા કરે છે, અને એ વિપત્તિ વિશેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે. અચલિત આત્મસ્વરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તે છરે છે, આ નિર્ગ્રંથ ભાવના છે. અચલિત આત્મસ્વરૂપે રહી જવું. અને ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે, એટલે વચમાં વિક્ષેપ પડતો હોય ને, કેટલોક તે સ્થિતિનો વિયોગ રહ્યા કરે છે. એટલે આવશે તો ખરી જ નિર્ગ્રંથ દશા અમને, પણ કેટલોક અત્યારે જે વિયોગ છે, એટલે કેટલોક એટલે અત્યારે જે વિયોગ રહ્યા કરે છે, બાકી ભવિષ્યમાં તો આવવાના જ છીએ એમાં શું. અને તેઓ વિયોગ માત્ર પરેચ્છાથી રહ્યો છે, સ્વેચ્છાના કારણે રહ્યો નથી. એ ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. ત્રણ વખત વેદનાની વાત કરી છે, ત્રણ પેરેગ્રાફ લખીને. એટલે એવી જ્યાં પરિસ્થિતિ અંદરની પણ છે વેદનાની, ને બહારમાં બીજાને પણ નુકસાનનું કારણ, સામાન્ય મુમુક્ષુને ઉપકાર ન થાય એવી એક પરિસ્થિતિ નિમિત્તિક સંબંધે ભજે છે, તો પછી એના ઉપર એક પ્રશ્ન છે કે તેમ થતા સુધી, એટલે કે પ્રારબ્ધ ઉદય બંધ થાય એ પહેલા, પ્રારબ્ધ એવો જે સંયોગ વ્યવહાર વેપાર અને પરિગ્રહનો જે વ્યવહાર છે એ પરીક્ષણ થાય એવું થતા સુધી, કેવા પ્રકારથી તે પુરુષ એટલે જ્ઞાની પુરુષ વર્તા હોય, તો તે સામાન્ય મુમુક્ષુને ઉપકાર થવામાં હાનિ ન થાય? આ પ્રશ્ન ઉઠાવ્યો છે સુભાગભાઈ પાસે. તો પછી મારે કેવી રીતે વર્તવું? તમે કંઈક કયો, તમે જે ભૂમિકામાં ઊભા છો એમાં બીજા ઘણા સામાન્ય પાત્રો, સુભાગભાઈ તો ઉત્કૃષ્ટ પાત્રતામાં ઊભા હતા, પણ બીજા મુમુક્ષુઓ જે સામાન્ય પાત્રતામાં હતા એ લોકોને ઓળખાણ પડે અને ઉપકાર થવામાં અવરોધ ન થાય, એના માટે મારે શું ફેરફાર કરવો? તમે કયો, શું કેવી રીતે મારે વર્તવું? શું તો એને એમ થવામાં હાનિ ન થાય? આપણે આ વિષય ઉપર ચર્ચા ચાલી ત્યારે એવું વિચાર્યું હતું કે જ્યારે પૂર્વકર્મકૃત ઉદયને દૂર ન કરી શકાય એવી પરિસ્થિતિમાં જ્ઞાની ઊભા છે, ત્યારે એને સામાન્ય મુમુક્ષુએ એ પરિસ્થિતિમાં એના સમાગમમાં નહીં જવું જોઈએ, અથવા પોતે ન આવે એ રીતે એને સૂચના આપવી જોઈએ, અને જ્યારે પોતે નિવૃત્તિમાં હોય ત્યારે એના સમાગમમાં આવે તો વિશેષ ઉપકારનું કારણ થાય. કેમ કે સામાન્ય મુમુક્ષુને બાહ્ય દ્રષ્ટિ ઊભી હોવાથી અને અંતરદૃષ્ટિ ખુલી નહીં હોવાથી એને જ્ઞાનીનું જ્ઞાનીપણું ઓળખાવાને બદલે એને ઉલટાનો કંઈક બીજી કલ્પના, ઉલટી સુલટી કલ્પના થઈ જશે, કે જે કલ્પનાને લઈને એને નુકસાનનું કારણ થશે, અવિશ્વાસનું, અપ્રતીતનું, અશ્રદ્ધાનું કારણ થશે. આવા ત્યાં જ્ઞાની હતા છે. એમ સામાન્ય મુમુક્ષુને ઉપકારમાં હાનિ ન થાય તો કેવા પ્રકારથી તે પુરુષ વર્ત્યા હોય, કે એવા પ્રકારથી વર્ત્યા હોય કે નિવૃત્તિ યોગમાં એને સમાગમ આપે, પ્રવૃત્તિ યોગમાં સમાગમ ન આપે, તો એને ઉપકાર થવામાં હાનિ ન થાય. આ એમ જે પ્રશ્ન છે એનો ઉત્તર ત્યારે આપણે લગભગ આવો વિચાર્યો. એ પોતે એ રીતે જ વર્તી રહ્યા છે, પોતે એ રીતે જ વર્તે છે, એટલે ગમે એને આવવા દેતા નથી નજીક. એટલે એમને તો પૂરો વિવેક છે, એમને કંઈ અજાણ્યા છે ને પૂછે છે એવું નથી, તો મહાવિચક્ષણ છે અને મહાવિવેક પ્રગટ્યો છે પાછો. એટલે ક્યાંય પોતે અવિવેકથી વર્તે છે એવું નથી, પણ સુભાગભાઈને આ વિષયના ઊંડાણમાં ખેંચી જાય છે પ્રશ્ન ઉઠાવીને, શું કે આ બધો વિષય કેવી રીતે વિચારે છે, શું વિચારે છે. બીજું શું છે, હા બધાને લખાણ લીધેલા છે, બે ત્રણ જણ બરાબર, ઠીક ઠીક ચર્ચાઈ ગયો છે, ખ્યાલ છે, સારી રીતે ચર્ચાઈ ગયો છે. આપણે ઘણા દિવસે ચર્ચા ચાલી છે, ખૂબ ચર્ચા ચાલી છે, વિષય પર મહત્વનો વિષય છે ને, હા લગભગ વિષય આવરી લીધો છે, એ ચર્ચાનો વિષય લગભગ આપણે કોઈ કોઈ વાત તો વિચારમાં આવે પણ એક વાત એ છે એની અંદર કે સૌભાગભાઈ ને પોતે જાણે છે છતાંય શું કરવા પૂછે છે, કઈ સૌભાગભાઈ ની પરીક્ષા જ લેવી છે એવું નથી એમના ખ્યાલમાં છે. પણ ગમે એવી વાતનું ઊંડાણમાં વધારે જવું હોય તો જેને જરૂરત હોય તે જાય. શોધ કોણ કરે? જરૂરત વાળો. દુનિયામાં જેટલી શોધખોળ થઈ છે, ગેસ તેલ પાણી જેવું દેખાય છે તો પણ એ બળે છે અને દીવો થાય અને પ્રકાશ થાય, એ વાત પ્રભાવીમાંથી ક્યારે શોધાણી? કે પ્રકાશની જરૂર પડી અંધારા વખતે ત્યારે. એમ જરૂરતમાંથી કોઈ પણ વિષયની શોધખોળ થાય છે તો મુમુક્ષુ જરૂરતમાં ઊભો છે. તમે આ વાતને કેવી રીતે શોધો છો અને કેવી રીતે વિચારો છો? તમે કઈ વધારે ઊંડાણમાં જઈને આ વાત ઉપર કઈ વિચારી શકો છો? કે પોતે ઉત્તર તો ખોઈલો નથી, પોતે વર્તી રહ્યા છે બીજી વાત છે, પણ પોતે એ ઉત્તર ખોઈલો નથી. પણ જરૂરિયાત વાળા કેવી રીતે વિચારે છે? શું માણસ કહે ને, મારી જરૂરત છે એની રજૂઆત આ છે. શું? અને એ જ રજૂઆત જેવી હોય એવી સામાવાળાને ન હોય. કેટલીક વાર પરમાગમોમાં આચાર્યની ટીકા કરતા જ્ઞાની પુરુષ એના ભાવાર્થને કેમ વધારે ખુલે છે? કેમ કે એ ભૂમિકામાં એને વધારે એ વાત ઉગે છે, કેમ કે એની શોધમાં ઊભા છે માર્ગને. આચાર્ય દેવ કે મુનિરાજ તો ધોખ માર્ગમાં વર્તે છે, એક સેકન્ડમાં તો છૂટો પડીને અંદર વ્યા જાય છે, હવે એને ક્યાં લાંબી પંચાયત કરવાની જરૂર છે? જે નીચે વિકલ્પમાં ઊભા છે એને તો વિકલ્પ ચાલવાના છે. એ વિકલ્પની અંદર એ કેટલા ઊંડા જાય છે, વિચારતા વિચારતા કેટલા ઊંડા જાય છે એ વિશે નીકળી પડે છે. મુમુક્ષુને કોક વાર નીકળી પડે પોતાની જરૂરતના કારણે, કે તો પછી આનું શું, આનું શું? ઉત્કૃષ્ટ મુમુક્ષુ તો ચાલો ઓળખી લેશે, પણ હવે સામાન્ય મુમુક્ષુનું શું? સામાન્ય મુમુક્ષુ આવા જ્ઞાનીને કેવી રીતે ઓળખે? અને અનંત કાળમાં અનંત વાર જ્ઞાની મળ્યા છતાં નથી ઓળખાણ થઈ, એનું કારણ આ છે. સામાન્ય પાત્રતા તો જીવને આવી છે, વિશેષ પાત્રતા નથી આવી. સામાન્ય પાત્રતા આવી જાય, રસ્તો ન મળે ને પાછો પાછો વળી જાય, વળી પાછો સંસારી થઈ જાય બરાબર. નો અંતર મેળવણીથી અનુસંધાન કરે છે કે માર્ગ આમ છે એમ કે છે, અને એ વખતે માર્ગની પ્રતીક પણ આવે છે. એટલે એ પણ એને જ્ઞાની થવાનું કારણ છે, અથવા નિર્વાણ પદનું કારણ એટલા માટે લીધું છે, કેમ કે એને સંસ્કાર પડવાના, એને જ્ઞાન દર્શાવવાની, એને નિર્વાણ પદ સુધી એ પહોંચવાનો પહોંચવાનો ને પહોંચવાનો એટલા માટે વાત લીધી છે. કે એ એક મહત્વનો પ્રસંગ છે મુમુક્ષુ માટે, કે જે ક્ષણે એ જ્ઞાની પુરુષને ઓળખે છે. એ પણ એક એવી કોઈ ધન્ય પળ છે કે જ્યાં એનું નિર્વાણ પદ સુરક્ષિત થાય છે, આરક્ષિત થઈ જાય છે. પત્ર વિશેષ સંક્ષિપ્તમાં લખવાનું થયું છે, પણ તે પ્રત્યે તમે તથા શ્રી અચળ વિશેષ મનન કરશો. આ પત્ર તમે ખાલી પ્રશ્નો પૂછ્યા છે એમને જરાક મનન કરશો અને આ વિષયના ઊંડાણમાં જાજો. એમ આગળ પણ સૂચના આપી કે પત્રો મોકલા હોય તો પણ એ સ્થિર ચિત્તથી ગંભીર ઉપયોગે વિચારજો, અથવા તો એ યથાર્થપણે એનું અવગાહન કરવાથી શોકસમ ની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. 686 માં એ લખ્યું છે સુખરાજ ચરણલાલ ને કે તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી ક્ષયોપશમ ની એટલે મતિની વિશુદ્ધિ થશે, મતિ નિર્મળ થઈ જશે તમારે. આ એ જ્ઞાની પુરુષોના વચનોનો અતિશય છે કે જો એ આત્મલક્ષ્ય આત્મહિતના લક્ષ્ય અવગાહન કરવામાં આવે તો અવશ્ય મતિ નિર્મળતા મતિની નિર્મળતા થાય છે. એ ક્ષોપસમની વિશુદ્ધ શુદ્ધિ કયો, વિશેષ શુદ્ધિ કયો, કે મતિ નિર્મળ થાય એમ તો એ અવશ્ય બને જ છે. અને એ ઉપકાર એટલા માટે જ્ઞાની પુરુષોનો ઉપકાર ગણવામાં આવે છે, કેમ કે વચન નિમિત્ત પડે છે ને માટે ઉપકારી ગયા. જેમ કે સોગાને વિચારી લાગ્યા કોઈ મુમુક્ષુઓને, ઘણા અનેક મુમુક્ષુઓને એ દ્રષ્ટિએ પરિચય થયો ને, કેમ કે ઓળખે ક્યાંથી, સમાગમમાં આવ્યા પણ ઓછા, ઓળખે તો કોણ એ સવાલ છે. પણ એમના વચનો રહી ગયા તે ઉપકારભૂત થઈ શકે છે. જો એને આત્મલક્ષ્ય અવગાહન કરવામાં આવે તો એ મતિની નિર્મળતાનું કારણ થાય છે. એટલા માટે એમને ઉપકારી પણ ગણવામાં આવે છે. ભલે પ્રત્યક્ષ ઉપકાર ન થયો હોય તો પણ એ ઉપકારી છે એમ જોવામાં.
ભગવાન